समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्टमा कलश 247 पछीनी टीका नो स्वाध्याय करी रह्या छीए। आ टीका नो पहेलो भाग पूरो कर्यो छे अने बीजा भागमां 14 बोल नो स्वाध्याय शुरू कर्यो छे। एमांथी पहेलो बोल आपणे पूरो कर्यो छे। पहेला बोल उपर पूज्य गुरुदेव कांजी स्वामीनुं प्रवचन એ પણ આપણે પૂરું કર્યું છે। હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાને બીજો બોલ કયો છે એ આપણે લઈએ, પછી બીજા બોલ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન એમાંથી કેટલાક અંશો લઈશું। તો બીજો બોલ સમયસાર પાન નંબર 595 એમાં બીજા બોલમાં કહે છે કે વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ ખરેખર આ બધું આત્મા છે એમ અજ્ઞાન તત્વને સ્વરૂપે એટલે જ્ઞાન રૂપે માનીને અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે। શું કહે છે બીજા બોલમાં? કે જ્ઞાન માત્ર ભાવ એટલે ભગવાન આત્મા પોતે, અહીંયા ભાવ તરીકે આત્માને લેવામાં આવ્યો છે એટલે જ્ઞાન માત્ર ભાવ એ પોતે ભગવાન આત્મા, એ જગતના બીજા બધા જ પદાર્થોને એમ માને કે આ બધું આત્મા છે એમ અજ્ઞાન તત્વને સ્વરૂપે એટલે જ્ઞાન રૂપે માને, અજ્ઞાન તત્વને સ્વરૂપે એટલે જ્ઞાન રૂપે માનીને અજ્ઞાન તત્વને સ્વરૂપે સ્વરૂપે એટલે પોતા રૂપે માનીને, જો પોતે જ્ઞાન તત્વ છે જ્ઞાન રૂપ છે અને અહીંયા પોતે પોતાને જાણતો નથી માટે ગમે તેને પોતા રૂપે માને છે। ગઈકાલના સ્વાધ્યાયમાં ગુરુદેવે આ વાત બહુ સરસ રીતે સમજાવી કે જ્યાં એને પોતાનું ભાન નથી ત્યાં પછી એ પોતે કોણ છે, તો પોતાને માટે એ ગમે ત્યાં કલ્પના કરી બેસે છે કે આ પોતે। અહીંયા એ વાત લીધી છે કે અજ્ઞાન તત્વને સ્વરૂપે એટલે જ્ઞાન રૂપે માને અને એવું માનીને એવું અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે, કેમ કે જેને પોતા રૂપે માને છે એ પોતે નથી એ કોઈક વિશ્વનો પદાર્થ છે એટલે વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે। સર્વ જગતને પોતા રૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે। પોતે જ્ઞાન માત્ર છે, જગત જ્ઞાન માત્ર નથી, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, જગત એથી જુદું છે। તો એ જગતને પોતા રૂપે કરે છે એટલે જગતને ગ્રહણ કરે છે, વિશ્વને ગ્રહણ કરે છે અને એમ થતાં પોતાના જ્ઞાન સ્વભાવને એ નષ્ટ કરે છે। તો ત્યારે એ વખતે આ અનેકાંત છે એને કઈ રીતે ઉગારે છે એની વાત કરી છે। તો કહે છે કે ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું પરરૂપથી અતત્પણું પ્રકાશીને, અર્થાંત આ જ્ઞાન માત્ર ભાવ છે તે પરરૂપે નથી, આ જ્ઞાન માત્ર ભાવનું પરરૂપથી અતત્પણું પ્રકાશીને, અર્થાંત જ્ઞાન એટલે પોતે ભગવાન આત્મા પરપણે નથી એમ પ્રગટ કરીને વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને પોતાનો જ્ઞાન માત્ર ભાવનો નાશ કરવા દેતો નથી। એ અનેકાંત જ એને દર્શાવે છે કે એ પર પદાર્થપણે આ જ્ઞાન નથી, જ્ઞાન પરપણે નથી એમ એ અનેકાંત પ્રગટ કરે છે। એ અનેકાંત દ્વારા એ પ્રગટ થાય છે એટલે વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થતો અનેકાંત જ તેને પોતાનો જ્ઞાન માત્ર ભાવનો નાશ કરવા દેતો નથી. તત્પણામાં એ પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ દર્શાવ્યું અને અતત્પણામાં એ પરરૂપ નથી. બંને વાત મહત્વની છે. પરરૂપ નથી એમ કરી અને એને પરરૂપ જે થયો છે એમાંથી આ અનેકાંત એ બચાવે છે, અને તત્પણે છે એ દ્વારા એ પરરૂપે નથી પણ પોતે જ્ઞાન રૂપે છે એમ દર્શાવે છે. એટલે બંને બોલ, તત અને અતત, બંને બોલ મહત્વના છે. તો આ બીજા બોલમાં અતત્ની વાત લીધી છે, તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 378. ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે કે જુઓ શું કહ્યું. જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન માત્ર ભાવ એટલે જાણવા વાળો ભાવ, જાણક 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 સ્વભાવ. ગમે તે પર્યાયમાં જાય ત્યારે એ જ્ઞાન કરે જ છે, અને ગમે તે પર્યાયમાં હોય તે છતાં એવું બનતું નથી કે એની જ્ઞાન ક્રિયા રોકાય. એ જ્ઞાન માત્ર જ છે, બીજું કાંઈ નથી. અનંત ગુણ છે, અનંત ગુણના પરિણામને પણ એ જ્ઞાન જાણે છે, એટલે આપણે મુખ્યતાથી એમ કહીએ કે એ જ્ઞાન માત્ર છે. તો એવો ભગવાન આત્મા જ્ઞાન માત્ર, જાણક 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 સ્વભાવ વાળો એ આત્મા છે. અને પુણ્ય પાપના ભાવ, પરના લક્ષ્ય થતા ભાવ, શુભ કે અશુભ ભાવ, અને જેને પૂદગળ કહીએ, પૂદગળનો સ્કંદ કહીએ, એવું આ શરીર મન અને વાણી જે એનાથી જુદું દ્રવ્ય છે એ બધું અનાત્મા છે, એમાંનું કાંઈ આત્મા નથી. પરના લક્ષ્ય તથા શુભાશુભ ભાવ એ પણ અનાત્મા છે, અને જે ગતિમાં રહ્યો છે એ ગતિને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે, એ મન પ્રાપ્ત થયું છે સંગની થયો છે તો, અને વાણી પ્રાપ્ત થઈ છે, તો એમાંથી શરીર મન કે વાણી એ કાંઈ આત્મા રૂપે નથી, એ આત્મા નથી. જો મનુષ્યપણું એટલે મનુષ્યનું શરીર મળ્યું છે માટે મનુષ્ય છે એમ નથી. મનુષ્ય તો ગતિ છે, પિરિયંજ ગતિ છે, અને જે ગતિ છે એ ગતિને અનુરૂપ શરીર મન વાણી વગેરે મળે છે. એટલે એ બધું તો પૂદગળનો સ્કંધ છે ને, એ તો એનાથી તદ્દન જુદું તત્વ છે. પણ એને જે ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ છે, એને પણ અનાત્મા કહ્યો, એને પણ અનાત્મા કહ્યો. પેલા તો અનાત્મા છે, પણ પુણ્ય અને પાપના ભાવ જેને કારણે એને બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે એ પણ અનાત્મા છે. તો આત્મા શું રહ્યો? તો કે જ્ઞાન માત્ર ભાવ એ જ આત્મા, બીજું કાંઈ આત્મા નથી, બીજું બધું અનાત્મા. એ અનાત્મા છે તે અજ્ઞાન તત્વ છે, એ જ્ઞાન તત્વ નથી. કેમ કે આત્મા જ્ઞાન તત્વ છે, એ સિવાય બીજું કોઈ જ્ઞાન તત્વ છે જ નહીં. જગતમાં 6 પ્રકારના દ્રવ્ય કયા, એમાં 5 પ્રકારના દ્રવ્ય છે તે જળ છે, અચેતન છે, એ જ્ઞાન કરી શકતા નથી, એ આત્મા નથી. એટલે જે અનાત્મા છે એ જ્ઞાન કરી શકતા નથી, એટલે એને અહીંયા અજ્ઞાન તત્વ કહ્યું. અનાત્મા છે અને અજ્ઞાન તત્વ છે, બંને શબ્દ મહત્વના છે. આગળ કહે છે ગુરુદેવ કે તે અજ્ઞાન તત્વને, તે અનાત્માને અજ્ઞાની જીવો આત્મારૂપ માને છે. પહેલા તો એ સ્પષ્ટ કર્યું કે શું અનાત્મા છે, શું અજ્ઞાન તત્વ છે, અને હવે ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાની જીવો તેને આત્મારૂપ માને છે, પોતારૂપ માને છે, એનાથી ભેદ કરી શકતા નથી. મનથી એ વિચારે છે ને, સંગની પ્રચેન્દ્રિય થયો છે તો મનથી વિચારે છે, અને એમાં એ મનુષ્ય થયો છે તો એને બધું એમ લાગે છે કે મન છે એ જ હું છું. જે વિકલ્પ છે એ વિકલ્પને જ એ પોતાપણે માને છે, એટલે વિકલ્પમાં રાચી રહેતા આખું જીવન પૂરું થઈ જાય છે. તો આપણે સવારથી ઉઠીએ ત્યારથી સાંજ સુધી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં બધું મન દ્વારા આપણે કરીએ છીએ. શરીર દ્વારા જે કાર્ય થતું હોય એ વખતે પણ મન ઘણી વખત એની સાથે નથી હોતું, મન એના કરતાં જુદું પ્રવર્તતું હોય. કાર ચલાવતા હોઈએ ત્યારે કાર ચાલતી હોય ને આપણે કાંઈક વિચાર કરતા હોઈએ, એટલે આ જીવ હંમેશા મનની સાથે રહ્યો છે, વિકલ્પની સાથે રહ્યો છે. એટલે એને એમ ક્યારેય થતું નથી કે મનથી જુદો છે, અને એ મનથી જુદો છે એ જ્યાં સુધી એને નથી બેઠું ત્યાં સુધી ગમે તેટલા ધ્યાન કરે પણ એનાથી કાંઈ થવાનું નથી. એટલે આપણે કહીએ છીએ કે આત્મધ્યાન જુદી વસ્તુ છે અને મેડિટેશન જુદી વસ્તુ છે. આ મેડિટેશન વાળા તો એ મનની શાંતિ માટે જે પ્રયોગો કરે છે તે પ્રયોગો છે, ત્યારે આત્મધ્યાન છે એ આત્મધ્યાન દ્વારા તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. જ્યાં સુધી હજી એને મનમાં એને વિકલ્પ દ્વારા પણ એમ બેઠું નથી કે આ મનથી જુદો હું આત્મા છું, ત્યાં સુધી બધું વ્યર્થ છે. જ્યાં સુધી એ મનને જુદું માનતો નથી પોતાથી, ત્યાં સુધી કાંઈ પુરુષાર્થ થઈ શકવાનો જ નથી. મન દ્વારા પુરુષાર્થ થતો જ નથી. આમ તો એ જૈન દર્શનનો અભ્યાસ કર્યો છે ત્યારથી એમ તો પાછો બોલે છે કે કાયાની ગુપ્તિ ને વચનની ગુપ્તિ ને મનોગુપ્તિ મનની ગુપ્તિ. તો મનની ગુપ્તિ થયા પછી આત્મા પોતે પોતાપણે પરિણમતો હશે, પોતાનું સ્વરૂપ એવું રહેતું હશે, ત્યારે એમ કહેવામાં આવ્યું હશે ને. ત્રણ ગુપ્તિની વાત કરી છે તો મનોગુપ્તિ થયા પછી પણ એને ક્યાંય ઊની આંચ ના આવતી હોય અને પોતાનું પરિણામ જેમ છે તેમ બરાબર યથાર્થ આત્મા કરી શકતો હશે ત્યારે એમ કહેવામાં આવ્યું હશે. અને બીજી રીતે પણ વિચાર કરીએ તો સિદ્ધ ભગવાનને ક્યાં મન છે? સિદ્ધ ભગવાનને મન નથી, તે છતાં પણ પોતે શાશ્વત સુખમાં બિરાજી રહ્યા છે ને. એટલે મન વિનાની કલ્પના, જે કલ્પના થાય છે એ મન દ્વારા જ થાય છે, વિકલ્પ દ્વારા થાય છે. પણ વિકલ્પમાં એવો સ્વીકાર તો થવો જોઈએ ને કે મન છે તે મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. આ વાત તો બહુ ઓછા લોકોને બેસે છે, હજી બધા દલીલ એમાં કર્યા જ કરે છે. કેમ કે બીજા અન્ય મતમાં જે વાત છે આખી, અને ત્યાં જે બધી જુદી જુદી રીતે ધર્મની વાત કરવામાં આવી છે અથવા તો ધ્યાનની વાત કરવામાં આવી છે, આ બધા કુંડલીની બધા અનેક પ્રકારના પ્રયોગો બતાવવામાં આવ્યા છે, એ બધાની અસર નીચે એ ભૂલી જાય છે કે મન છે એ પોતાનું સ્વરૂપ નથી, મનથી પોતે જુદો છે. જો શરીરથી જુદો છે એ વાત તો એને બેસી જાય છે, અને વાણી પૂતગળ છે એ પણ એને ધીરે ધીરે બેસી જાય છે, પણ પોતે મનથી જુદો છે. અને એ જ મન દ્વારા આ બધો અભ્યાસ કરે છે, છતાંય મનથી જુદો છે. અને પ્રાપ્ત કરવાનું છે એ મન દ્વારા નથી પ્રાપ્ત કરવાનું, છતાંય મનનો રોલ આવે છે. એટલે સંઘની પચેન્દ્રિય છે એને સમ્યક દર્શન થાય છે, બીજાને નથી થતું, એ પણ એટલું જ સાચું છે, છતાં એ મન દ્વારા નથી થતું. સમજવાનું અહીંયા છે. ગુરુદેવે જે વાત કરી છે એ આ વાત છે કે ભાઈ મન છે છતાં પણ જે પ્રાપ્ત થાય છે મન દ્વારા પ્રાપ્ત નથી થતું. એ અનુભવ થાય છે તે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે, તે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવમાં આવે છે. જો અતિન્દ્રિયપણે અનુભવમાં આવવું એ તો ઇન્દ્રિયોની વાત થઈ, એ પાંચ ઇન્દ્રિય, એટલે પાંચ ઇન્દ્રિય દ્વારા એ અનુભવમાં આવતું નથી. પણ સાથે મન દ્વારા પણ અનુભવમાં નથી આવતું એમ કહેવા માટે જ ગુરુદેવે કહ્યું છે કે જે વિકલ્પ દ્વારા નથી અનુભવમાં આવતું. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં અતિન્દ્રિયપણે જે આનંદનું વેદન થાય છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જે પ્રકારના આનંદનું વેદન થાય છે તે સમ્યક દર્શન છે. એ પોતાનું સાચું સ્વરૂપ છે, એનું ભાન છે, જ્ઞાન છે, એનો અનુભવ છે. આખો વિષય અનુભૂતિનો છે, એ મન દ્વારા પ્રાપ્ત ન થાય, એમાં મનનો કોઈ રોલ નથી. જે અવસ્થા પ્રાપ્ત થાય છે એમાં મનની તો ગુપ્તિ થઈ જાય છે. જ્યાં સુધી મન એક્ટિવ રહે છે ત્યાં સુધી સ્વરૂપનો અનુભવ થતો નથી. મનોગુપ્તિ થયા વિના સ્વરૂપનો અનુભવ થાય નહીં. એટલે મનની પ્રક્રિયાઓ એક બાજુ રહી અને આત્માનું પરિણમન બીજી બાજુ છે. એવા આત્માના પરિણમનને મન છે એ નિમિત્ત કારણ છે. સમજવા જેવું છે, બહુ શાંતિથી સમજવાની વાત છે પ્રભુ. મન છે તે નિમિત્ત કારણ છે. જેમ આપણે એમ કહું કે તીર્થંકર ભગવાનની વાણી છે તે ભાવસ્વરૂપ પ્રગટ કરવામાં એ નિમિત્ત કારણ છે, એ જ રીતે પોતે જ્યારે સ્વરૂપનું લક્ષ્ય કરે છે ત્યારે વિકલ્પ સહિત દશામાં છે, પણ પછી એ વિકલ્પ રહેતો નથી, એટલે એ નિમિત્ત કારણ છે. અને એટલા માટે જ જ્યારે બેનશ્રીબેનને એમ પૂછવામાં આવ્યું કે છેલ્લે કેવો વિકલ્પ હોય, પોતાના સ્વરૂપમાં જ્યારે એ જાય છે ત્યારે છેલ્લે કેવો વિકલ્પ હોય, તો બેનશ્રીબેને એમ કહ્યું કે એનો કોઈ નિયમ હોતો નથી. એવું શા માટે કહ્યું? હવે સમજાય છે. એવું એટલા માટે કહ્યું કે નિમિત્ત છે તે ગમે તે હોય, ઉચિત નિમિત્ત હોય, નિમિત્ત હંમેશા ઉચિત હોય, ગમે તે હોય પણ ઉચિત હોય. આ જ નિમિત્ત હોય આમ જ હોય એવું નથી થતું. દાખલા તરીકે માટીમાંથી ઘડો બને તો કુંભાર નિમિત્ત હોય, પણ કુંભારની પત્ની પણ નિમિત્ત હોઈ શકે, કુંભારનો છોકરો પણ નિમિત્ત હોઈ શકે. કુંભાર ન હોય અને બીજો કોઈ માણસ પણ એ કળા જાણતો હોય તો એ પણ નિમિત્ત થઈ શકે. આપણે પણ નિમિત્ત થઈ શકીએ, આપણે પણ ઘડો બનાવી શકીએ, મશીન પણ ઘડો બનાવી શકે. નિમિત્ત છે તે ઉચિત છે, પણ આ જ નિમિત્ત એમ નથી. એટલા માટે બેનશ્રીબેને કહ્યું કે વિકલ્પ છેલ્લો કયો હોય તો એ વિકલ્પ એવો જ હોય કે જે ઉપયોગને આત્મા તરફ લઈ જાય એવો વિકલ્પ હોય. પણ આ જ વિકલ્પ હોય એમ નહીં, કે આ જ વિકલ્પ આમ જ વિકલ્પ હોય એમ નહીં. જે પોતાના ઉપયોગને, જે બારમાં રમી રહ્યા છે એ ઉપયોગને સ્વ તરફ વાળે એવો જ વિકલ્પ હોય, અને એ નિમિત્ત છે. એ મનના વિકલ્પો છે તેને આપણે નિમિત્ત કહીએ. એટલે એના દ્વારા કાંઈ આત્મજ્ઞાન થાય છે, સ્વરૂપનું ભાન થાય છે, સ્વરૂપ અનુભવમાં આવે છે એમ બિલકુલ નથી. તો આ રીતે મનનું કાર્ય છે, અને પોતે જે અનુભવાય છે એ પોતે પોતાપણે પોતાથી અનુભવાય છે, એને બીજા કોઈની અનુભવના કાળે પણ અપેક્ષા નથી. પોતે સ્વાનુભૂતિમય છે, પોતે સ્વાનુભૂતિ સ્વરૂપ છે, એ સક્ષમ છે. પોતાની અનુભૂતિ કરવા માટે પોતે સક્ષમ છે, સમર્થ છે. પણ માન્યતા, આ વિકલ્પો દ્વારા એ માન્યતા ઊંધી કરે છે. પહેલા તો એને સમજવાની જરૂર છે. ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે ભાઈ તું જ્ઞાનરૂપે જ છે, એમાં જ્ઞાનરૂપે હોવામાં કંઈ મનની જરૂર પડતી નથી. એ જ્ઞાનરૂપે એનો સ્વભાવ છે, એની અહીંયા વાત ચાલે છે. જે શાસ્ત્ર વાંચ્યા એવા જ્ઞાનરૂપે નથી, કે પોતે જ્ઞાન સ્વભાવી જે કહ્યો છે તો એમાં એ પોતે જ્ઞાનરૂપ, આ રીતે જ્ઞાનરૂપ છે. કંઈ એમ નથી કે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એ શાસ્ત્ર જાણે છે એ રૂપે પોતે છે, એમ નથી. એ તો એનાથી જુદું છે. તો અહીંયા આપણે આ વાત કરી રહ્યા છીએ કે એના ભાવ, આ પુણ્ય પાપના ભાવ અને આ શરીર મન વાણી ઇત્યાદિ જે જ્ઞાનમાં જણાય છે એ બધું પરજ્ઞેય છે, અને પરજ્ઞેયપણે જ જણાય છે. અને એને આ અજ્ઞાની એમ માને છે કે એ બધું હું છું, એ આત્મા છે, એવી અજ્ઞાનીની માન્યતા છે. મનથી પોતે જુદો છે એ વાત જ્યાં સુધી સ્વીકાર નહીં થાય ને ત્યાં સુધી બહુ મુશ્કેલી છે. આ મનના વિકલ્પોને પોતાના વિકલ્પ જાણે છે એટલે મન રૂપે પોતે છે, એટલે શરીર મન વાણી એ રૂપે પોતે છે, એ માન્યતાને છોડવી એ બહુ અઘરું છે. મન વાણી અને કાયા રૂપે પોતે નથી એ માત્ર બોલવાની વાત નથી, એ સમજવાની વાત નથી, પણ એને આત્મસાત કરવાની વાત છે કે ખરેખર એ મન રૂપે નથી. અને એ નિર્ણય પહેલા વિકલ્પ સહિત એટલે મન દ્વારા જ લે છે, છતાંય એ મન રૂપે નથી. એ જ્ઞેય છે, મન છે એ પણ જ્ઞેય છે. હવે અહીંયા સમજવા જોઈએ, મન જ્ઞેય છે અને પરજ્ઞેય કહ્યું છે ગુરુદેવે. શરીર મન વાણી ઇત્યાદિ જે પરજ્ઞેય પણ એ જણાય છે. મનને જ્ઞેય કર્યું તો એને જાણવા વાળું કોણ છે? આપણે તો એમ માનતા હતા કે આપણે મન દ્વારા જાણીએ છીએ. આ ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયોને કાબુમાં રાખનારું મન, અથવા તો પાંચે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, માહિતી પ્રાપ્ત કરીએ, એને મન જાણે છે. આપણે તો એમ માનતા હતા. અહીંયા તો કહે છે કે ના, મન પણ નહીં અને મનને જાણવા વાળું કોઈક બીજું છે. કહે છે ને શરીર મન વાણી એ બધા તો પરજ્ઞેય છે. જ્ઞેય તો ખરા પણ પરજ્ઞેય કહી દીધા, એ સ્વજ્ઞેય નથી. મન, મનને જાણવા વાળું શું છે? એ મનને જાણવા વાળો એ પોતે છે, એ ભગવાન આત્મા છે. અને એટલા માટે એની ભૂલ થઈ જાય છે. એટલે એ મનને એમ માને છે કે આ હું છું, હું આત્મા છું, એવી અજ્ઞાનીની માન્યતા છે. ગજબ વાત છે. કેવી રીતે કરવું? મનના જ્ઞાતા થવાનું છે કે મન એ પણ હું નહીં, પણ ત્યાં તો મનનો જ રોલ છે. મન હું નથી એવો વિકલ્પ ક્યાં થયો? એ મનમાં તો થયો. અહીંયા કહે છે કે એ વિકલ્પ વિના પોતે મનથી જુદો છે એવું અનુભવવાનું છે. આ તો અનુભૂતિનો વિષય છે ભાઈ. આ કઈ તર્કનો વિષય નથી, આ કલ્પનાનો વિષય નથી, આ તો અનુભૂતિનો વિષય છે. એવું અનુભવવાનું છે, અને એ અનુભવ જેને થયો છે એ જ જ્ઞાની છે, બીજા બધા અજ્ઞાની છે. એટલે કહે છે કે ગજબ વાત છે કે મન છે એ પણ પરજ્ઞેય છે, એ વાતની અહીંયા તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે મન છે એ પણ પરજ્ઞેય પણે એને જણાય છે, તો જાણવા વાળો કોણ? બહુ ઊંચી વાત છે પ્રભુ, શાંતિથી વિચાર કરજો આજે. કે મનને જાણે છે કોણ? એ મનને જાણવા વાળો હું છું, અને મનને કોણ જાણે છે એના ઉપર વિચાર કરતા કરતા જો આખી રાત બેસી જશો તો સવારે સમ્યક દર્શન લઈને ઉભા થશો. અદભુત વાત છે. આગળ કહે છે કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ જ્ઞાન પુંજ પ્રભુ સ્વરૂપથી જ્ઞાન રૂપથી એ તત છે તે પણ છે, અને પુણ્ય પાપ આદિ તથા શરીર આદિ પરજ્ઞેય રૂપથી અતત છે. વસ્તુનું સ્વરૂપ તો આમ જ છે, પણ એમ ન માનતા પરજ્ઞેયોથી શરીર આદિથી હું તત છું એમ અજ્ઞાનીઓ માને છે, અને એ રીતે તેઓ પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માનો અભાવ કરે છે, લોપ કરે છે. એવા પોતાના ચૈતન્ય સ્વરૂપ ભાવનો એ નાશ કરી રહ્યા છે. આ બધી વાત આવી એટલે અહીંયા આગળ કોઈએ પ્રશ્ન કર્યો કે પુણ્ય પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં ને પેલું પુણ્ય પાપના ભાવ ને ફર્ક નહીં કહ્યું એટલે કોકને વાંધો પડ્યો છે. બિચારા પુણ્યના રશિયા છે ને, એને વાંધો પડ્યો છે કે પુણ્ય પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં ને, તો પછી એને અજ્ઞાન તત્વ કેમ કહ્યું? એને અજ્ઞાન તત્વ કહી દીધું, બે શબ્દ મૂકી દીધા હતા, એક શબ્દ અનાત્મા અને બીજો અજ્ઞાન તત્વ. તો એને અનાત્મા ને અજ્ઞાન તત્વ કહી દીધું એટલે પ્રશ્ન થયો કે આ પુણ્ય પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં, અને છતાં એને અજ્ઞાન તત્વ કેમ કહ્યું? જો આત્મા જ્ઞાન તત્વ છે તો એની પર્યાયમાં થતી વસ્તુ છે તો એને પણ જ્ઞાન તત્વ કહેવું જોઈએ. આ એક તર્ક છે, અને એના સમાધાન માટે ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ પુણ્ય પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં, પણ તેઓ વિભાવ અર્થાત વિપરીત ભાવ છે. વિભાવ એટલે કે વિપરીત ભાવ છે. વિપરીત એટલે કોનાથી વિપરીત? પોતાના સ્વભાવથી વિપરીત. સ્વભાવથી વિપરીત છે, અને એ બધા ભાવો છે તે દુઃખરૂપ છે. દુઃખરૂપ છે અને દુઃખ અને બંધના કારણરૂપ છે. દુઃખરૂપ છે એટલું જ નહીં, એટલે એ વખતે જયારે એ ભાવ છે ત્યારે પણ દુઃખ છે. આત્મપ્રદેશોનું કંપન છે, આકુળતા છે, અને એના ફળ સ્વરૂપે જે કર્મનો બંધ થાય છે અને એના ઉદયો આવે છે એ વખતે પણ એની સાથે જોડાતા ફરી પાછું દુઃખ જ થાય છે. એટલે એ દુઃખરૂપ છે, આશ્રવરૂપ છે, બંધનનું કારણ છે. વળી તેમાં ચૈતન્યનો એટલે જ્ઞાનનો અંશ નથી. મોટી વાત તો આ છે, એમાં જ્ઞાનનો અંશ નથી. તેથી તેઓ ચૈતન્યથી જુદા અજ્ઞાન તત્વ છે એમ કહીએ છીએ. બહુ સરસ વાત છે. આગળ 387માં પાના ઉપર કહે છે, કરે ભાઈ પુણ્ય પાપ આદિ ભાવ અને આ શરીર મન વાણી દીકરા દીકરી કુટુંબ પરિવાર ધન આદિ અનાત્મરૂપ ચીજો તારી ક્યાંથી બની? તારી ક્યાંથી થઈ? તારી ક્યાંથી આવી? એમાંની કોઈ ચીજ તારી નથી, એ તારા ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે જ નહીં. મારી છે એ તો તારી અનાદિકાળની ભ્રમણા છે. તને એમ છે કે એ ચીજો મારી છે, એ તો ભ્રમણા છે. ભ્રમણામાં ને ભ્રમણામાં તે આ સર્વ અજ્ઞાન તત્વને તારા કરી લીધા છે. એ અજ્ઞાન તત્વ છે એને તારા જ્ઞાન તત્વ સાથે ભેળવીને એકમેક કરી દીધા છે. તારા આત્માની અપેક્ષાએ સાક્ષાત સર્વજ્ઞ પરમાત્મા દિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન, પંચ પરમેષ્ઠી અને શાસ્ત્ર ઇત્યાદિ બધું અજ્ઞાન તત્વ છે. અજ્ઞાન તત્વ એટલે પોતે જ્ઞાન તત્વ, એ અપેક્ષાએ એ બીજું બધું છે તે પર છે, તો પરની અપેક્ષાએ એને અજ્ઞાન તત્વ કહ્યું, કેમ કે તે આ આત્માના જ્ઞાનરૂપ નથી. તીર્થંકર ભગવાન અજ્ઞાની છે એમ નહીં, અજ્ઞાન તત્વ એટલે પોતે જ્ઞાન તત્વ છે, તો પોતાની અપેક્ષાએ બીજું બધું છે તે અજ્ઞાન તત્વ. જ્ઞાન એટલે પોતે, તો પોતે જે નથી તે અજ્ઞાન તત્વ. પરજ્ઞેય રૂપ છે એ, પરજ્ઞેય રૂપ છે, અને આવું ભેદ જ્ઞાન થાય તો સમ્યક દર્શન થાય. પોતાની ભિન્ન ચીજ છે એને ભિન્ન નહીં માનતા બીજી ચીજ એટલે અજ્ઞાન તત્વ હું છું એમ તું માને એ તો નર્યું અજ્ઞાન છે. એ વડે તો તારા આત્માનો, તારા વાસ્તવિક જીવનનો નાશ જ થઈ રહ્યો છે. ગુરુદેવ કહે છે કે આ અનેકાંતમાં તો આચાર્ય દેવે આખું ભેદ વિજ્ઞાન સમાવી દીધું છે. બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા વિશ્વની આ સગળી પરચીજને જાણવા વાળો છે, પણ એ બધી પરચીજ પોતાની છે એમ એમાં ક્યાં છે? બધી ચીજને જાણે જ્ઞાન કરે પણ એથી એમ નથી થતું કે એ ચીજ પોતાની છે. છતાં અજ્ઞાની જીવ જેમાં પોતાનો જ્ઞાન સ્વભાવ નથી એવી આ પરચીજ અજ્ઞાન તત્વ હું છું જે અનાત્મા છે, જે આત્મા નથી, એ બધી પરચીજ જે માત્ર જ્ઞેય છે એવા પરજ્ઞેયોને એ એમ માને છે કે હું છું એમ અજ્ઞાન તત્વને, પરચીજને પોતાપણે સ્વપણે માનીને એમ અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે, અર્થાંત પોતાના સિવાય અનંત પર પદાર્થના ગ્રહણ વડે પોતાના જ્ઞાન તત્વનો, જ્ઞાન સ્વરૂપનો અનાદર કરે છે, પોતાની શુદ્ધ ચૈતન્યમય જીવન શક્તિનો નાશ કરે છે. આવો આત્મઘાત એ જ હિંસા છે, એ અધર્મ છે. ધર્મ અને અધર્મ એ તો અંતરંગ માન્યતા અને આચરણના આધારે છે. શું કહ્યું? ધર્મ અને અધર્મ એ તો અંતરંગ માન્યતા અને આચરણના આધારે છે. અંતરંગ માન્યતા અને આચરણના આધારે ધર્મ ને અધર્મ છે, એમાં બહારથી કાંઈ માપ નીકળે નહીં. બાહ્યથી એનું માપ નીકળે એમ નથી. બાહ્યના આચાર વિચાર દ્વારા કોઈને ધર્મી કહેવો કે જ્ઞાની કહેવો એ વાત બરાબર નથી. ધર્મી છે એ જ જ્ઞાની છે, અને એ ધર્મનું માપ એ એના અંતરંગ શ્રદ્ધા અને એના આચરણ દ્વારા ખ્યાલમાં આવે. કંઈ બાહ્યમાં એને કંઈક છે એ દ્વારા એ ખ્યાલમાં આવે એમ નહીં. બાહ્ય ચારિત્ર દ્વારા એ ધર્મી થઈ જાય એમ બનતું જ નહીં. અંતરંગ શું છે? અંતરંગ માન્યતા એટલે એની શ્રદ્ધા શું છે અને એ પ્રમાણે એનું આચરણ અંદરમાં પણ એમ જ હોય એ દ્વારા ખ્યાલ આવે કે એ ધર્મી છે. બાકી બાહ્યથી એનું કાંઈ માપ નીકળે નહીં. બાહ્યમાં ગમે તેવું હોય, લગ્ન દિગંબર થઈ જાય તો પણ કાંઈ એ ધર્મી છે એમ થતું નથી. અમ્યક દર્શન વિના માત્ર ચારિત્ર લઈને ઘણા નીકળી પડે છે, પણ એમ કરવાથી કાંઈ લાભ થતો નથી. એ માત્ર સુભાવ છે અને એવા સુભાવ દ્વારા સૌના ભ્રમણ થાય, બીજું કાંઈ થતું નથી. આગળ 380 પાના ઉપર 8મી લીટીમાં કહે છે અહીંયા કે પરજ્ઞેયને લઈને મારું જ્ઞાન થાય, વજ્ર વૃષભ નારાજ સહનન હોય તો કેવળ જ્ઞાન થાય, પરમાંથી વિષયોમાંથી મને આનંદ આવે ઇત્યાદિ પરને પોતારૂપ માનનાર અજ્ઞાની જીવ પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને ભૂલીને પોતાનો અનાદર અને નાશ કરે છે, પોતાના આનંદમય જીવનનો નાશ કરે છે. એને આ બધી માન્યતાઓ પડી છે ને કે એવું સહનન હોય ત્યારે જ કેવળ જ્ઞાન થાય, ભગવાનની વાણી દ્વારા જ્ઞાન થાય, એ બધા નિમિત્ત કારણ છે. એ દ્વારા થતું નથી. જ્ઞાન પોતાનું છે, પોતાથી થાય છે ને, એમાં તો મન પણ કાંઈ કરતું નથી. એ વાત અહીંયા તો લીધી. એટલે પરથી ને પરના વિષયો દ્વારા આત્માને કાંઈ થાય એ તો શક્ય જ નથી. પરમાંથી વિષયોમાંથી મને આનંદ આવે એ વાત તો બિલકુલ સાચી નથી. પણ એવું જે માને છે, એવું જે માને છે એ વિભાવ ભાવમાં ને વિભાવ ભાવમાં ભવના ભ્રમણ કરે છે, બીજું કાંઈ કરતો નથી. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ધ્યાન કરે છે ત્યારે તે પોતાની સન્મુખ થાય છે, એટલે કે પોતે જેટલા ક્ષેત્રમાં વ્યાપક છે તેની સન્મુખ થાય છે. ધ્યાન કરે છે ત્યારે તે પોતાની સન્મુખ થાય છે. પોતાની સન્મુખ થાય છે એટલે કે પોતે જેટલા ક્ષેત્રમાં વ્યાપક છે તેની સન્મુખ થાય છે, એટલે કે પોતાના ક્ષેત્રમાં જ એનું હોવાપણું છે. છતાં વિશ્વની જે અનંત ચીજો છે તે સર્વમાં હું વ્યાપક છું, મારો આત્મા વિશ્વના બધા ક્ષેત્રમાં વ્યાપક છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે. આ વેદાંત વગેરે માને છે ને સર્વવ્યાપક પણ, હવે ક્યાં સર્વવ્યાપક પણ રહ્યું? કે ધ્યાનમાં એ બધે વ્યાપે છે, નથી વ્યાપતો. પોતાના ક્ષેત્ર એટલે આત્માનું જેટલું ક્ષેત્ર છે એ ક્ષેત્રની બહાર એ વ્યાપતો જ નથી, પોતાના ક્ષેત્રને વિશે જ રહે છે, પણ એ ક્યાં સમજે છે? સર્વવ્યાપક ક્યાંથી સર્વવ્યાપક થયો? મારો આત્મા વિશ્વના બધા ક્ષેત્રમાં વ્યાપક છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે. તે પોતાની જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુનો અનાદર કરીને પોતાનો ઘાત કરે છે, હિંસા કરે છે. એ સર્વવ્યાપક માનતો હોય તો એમાં એ પોતાથી જુદું જે બહારમાં રહ્યું છે એની રુચિ કરી રહ્યો છે, બીજું કાંઈ કરી રહ્યો નથી. જેમાં એ પહોંચતો તો નથી, એ વ્યાપતો તો નથી, પણ એને અંદરમાં એમ છે કે હું બધે વ્યાપું છું. તેનો અર્થ એ થયો કે એને એની હજી આસક્તિ પડી છે. અમે તો એમ કહીએ કે વેદાંત વાળાને હજી એ પરમાં આસક્તિ પડી છે એટલે બધે પર સુધી એને વ્યાપવું છે. સર્વવ્યાપક પણ જે દર્શાવ્યું છે એ મોટી ભૂલ છે, ના એવું હોઈ શકે નહીં. એ સર્વવ્યાપકની અહીંયા સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. સર્વવ્યાપકપણા માટે અહીંયા ગુરુદેવે એ સ્પષ્ટતા કરી દીધી કે જ્યારે ધ્યાનમાં પોતાની સન્મુખ થાય છે તો પોતે જેટલો છે તેટલાની સન્મુખ થતો હશે કે બીજે બધે પણ સન્મુખ થતો હશે? પોતાની સન્મુખ થાય તો પોતે ક્યાં છે, કેટલો છે, કેટલા ક્ષેત્રમાં છે? પોતાના જે અસંખ્ય પ્રદેશો છે તો એ અસંખ્ય પ્રદેશો સુધી પહોંચે, અને એ પ્રદેશોમાં પહોંચે એટલે એ પ્રદેશમાં તો અનંત ગુણ છે. આત્માના દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે તો એ ત્યાં સુધી પહોંચે, પછી એની બહાર બીજે પહોંચતો જ નથી. પોતાનું ક્ષેત્ર જે અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે તો એ અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે, પણ એની સીમા તો બને છે ને. એ અસંખ્ય પ્રદેશ પણ છે એટલે જગતમાં એમ કહીએ કે લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે અને જીવના પણ અસંખ્ય પ્રદેશ છે, પણ એ તો પ્રદેશ પ્રમાણની વાત થઈ. એ જ લોકાકાશના કોઈક ક્ષેત્રને વિશે આ આત્મા છે અને એ જ ક્ષેત્રને વિશે બીજા પણ દ્રવ્યો સાથે રહેલા છે. તો એ જ ક્ષેત્ર લોકાકાશના ક્ષેત્રમાં પણ કે જ્યાં એની સાથે બીજા દ્રવ્યો રહ્યા છે એમાં પણ એ વ્યાપતો નથી, એટલે કે એ શરીરમાં પણ વ્યાપતો નથી. જે શરીરમાં એ રહ્યો છે, જે શરીર સાથે એ રહ્યો છે એમાં પણ એ વ્યાપતો નથી. પોતાની સન્મુખ થાય છે એટલે એ પોતે જેટલા ક્ષેત્રમાં, એટલે આત્માની વાત છે, અહીંયા શરીરની વાત નથી. એ શરીરમાં પણ વ્યાપતો નથી. એટલા માટે આપણે ધ્યાન કરાવતી વખતે બધાને એ સમજાવીએ છીએ કે આત્મા ક્યાં કેવડો, જ્યારે ધ્યાન કરીએ છીએ તો ઓમકારને ગ્રહણ કરીએ છીએ તો એટલા માટે પહેલા સ્ટેપમાં બતાવીએ છીએ કે સામે પ્રતિમા છે એ દ્વારા આપણે એ સ્વરૂપ મારું છે એટલે મારું એટલે આત્માનું છે એમ પહેલા સમજી અને એને પોતાનામાં સ્થાપીને પછી કે એ હું આત્મા, અને એમાં પછી આપણે ઓમકાર દ્વારા એકાગ્રતાનો પ્રયત્ન કરીએ છીએ. શરીર એટલે હું એમ નહીં, શરીર દ્વારા આપણે પોતાને સ્થાપતા નથી, પણ આપણે ભગવાનના સ્વરૂપને પોતાનામાં સ્થાપી અને એવડો હું છું એમ આપણે એ શરૂઆત કરી છે. એનું કારણ આ છે, કેમ કે એ કંઈ શરીર જેવડો છે એમ નથી. શરીર તો અનેક બદલાયા, એ તો પોતે પોતા જેવડો જ છે. કોઈ પણ શરીર સાથે જાય ત્યારે શરીર જેવડો એ થઈને રહે છે, એનો અર્થ એવડો નથી કે શરીરમાં વ્યાપે છે. જો શરીરમાં વ્યાપવું એ જુદી વસ્તુ છે, શરીર સાથે એવડા થઈને રહેવું, એ આકારે થઈને રહેવું અને શરીરમાં વ્યાપવું, એ બેમાં બહુ ફેર છે ભાઈ. શરીર જેવડો જ છે, શરીરના આકારે છે, છતાં એ શરીરમાં વ્યાપતો નથી. એટલે તો જ્યારે ધ્યાન કરે છે ત્યારે એ પોતાની સન્મુખ થાય છે તો એ શરીરમાંય વ્યાપતો નથી અને બીજે ક્યાંય વ્યાપતો નથી. એ પોતામાં જ છે, પોતાના ક્ષેત્રમાં જ છે. લોકાકાશમાં પોતાનું ક્ષેત્ર છે અને એ ક્ષેત્રમાં તો બીજા કેટલાય દ્રવ્યો રહ્યા છે. એ જ લોકાકાશમાં બીજા દ્રવ્યો પણ રહ્યા છે, એટલે એ દ્રવ્યો બીજા દ્રવ્યો છે એ એક ક્ષેત્રમાં છે તો એ લોકાકાશના ક્ષેત્રમાં વ્યાપતો નથી, પણ પોતાના જ ક્ષેત્રમાં એ વ્યાપે છે. અને જો એ બીજા ક્ષેત્રમાં વ્યાપે છે, બીજાના ક્ષેત્રમાં વ્યાપે છે, વિશ્વવ્યાપી થાય છે, એનો અર્થ તો એ થયો કે એ પરને પોતાપણે માને છે, પોતે પર રૂપે થાય છે અને આ તો મહા અજ્ઞાન છે, આ તો મિથ્યાત્વ છે. એટલે કોઈ એમ કે આત્મા વિશ્વના બધા ક્ષેત્રોમાં વ્યાપક છે, એ તો અજ્ઞાની છે. અને એમાં તો એ પોતાની જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુનો અનાદર કરે છે અને એમાં પોતાના જ્ઞાન સ્વભાવનો પણ ભાગ થઈ જાય છે, એ તો હિંસા થાય છે. તો એક એક ન્યાયને સમજવા જેવા છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં, એટલે ચોથા પેરેગ્રાફમાં છેલ્લી ત્રણ લીટીમાં કહે છે કે લોકોને આ તત્વની વાત કઠણ પડે છે. એટલે ધર્મને નામે બહારની ક્રિયાઓ વ્રત તપ દાન ભક્તિ આદિ અનંતકાળથી કર્યા કરે છે અને એને એ ધર્મ માને છે. પણ ભાઈ, એ તો બધો શુભ રાગ છે, શુભ ભાવ છે અને એ બંધનું કારણ છે. એના દ્વારા તો આશ્રવ અને બંધ થાય છે, એ કાંઈ ધર્મ નથી. એ સંસાર રહિત થવાનું કારણ નથી, એ નિજરાનું સંવરનું કે મોક્ષનું કારણ નથી. પણ શું થાય, રાગથી અને પરથી ભિન્ન પોતાની ચીજનો જે સ્વીકાર કરતો નથી, તે બીજે પોતાપણ કરીને જગતને પોતારૂપ માનીને પોતાનો નાશ કરે છે. પોતાનો નાશ કરે છે એટલે ભાવરૂપે પોતાનો નાશ કરે છે, પોતાના સ્વભાવ ભાવનો નાશ કરે છે. બાકી તો પોતે તો અવિનાશી ચીજ છે, એનો તો ક્યાં નાશ થવાનો છે. આગળ 381 પાના ઉપર કહે છે કે ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું પરરૂપથી અતત્પણું પ્રકાશીને વિશ્વથી ભિન્ન પોતાને માનતો થકો જ્ઞાની પોતાનો નાશ થવા દેતો નથી. આ અજ્ઞાનીની પહેલા વાત કરી અને એ કઈ રીતે નાશ કરે છે એ કહ્યું, અને પછી કહે છે કે આવું છે ત્યારે જ્ઞાન માત્ર ભાવ એ પોતાથી તત્પણે છે એમ એ જ્ઞાની માને છે, અને બીજું બધું જે આ છે એ પરરૂપ છે, એ પરજ્ઞેય છે, એ પોતાથી જુદું છે, એ અતત્પણે છે એમ માનીને, એમ શ્રદ્ધિને, એમ પ્રકાશીને વિશ્વથી ભિન્ન પોતાને પોતારૂપે માનતો થકો જ્ઞાની પોતાનો નાશ થવા દેતો નથી. પરરૂપથી અતત્પણું છે, બસ આટલી જ વાત છે. પરરૂપથી મારે તત્પણું નથી, પરરૂપથી અતત્પણું માનતા દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. પરરૂપથી અતત્પણું માનીએ, પરરૂપથી મારે કાંઈ નથી, તત્પણું નથી, તે પણ નથી, એટલે પછી પોતે ક્યાંય પરમાં રંજિત થતો નથી. જો એ બરાબર યથાર્થ નિર્ણય કરે કે પરથી પોતાને અતત્પણું છે, તો પછી એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગયા વિના રહે જ નહીં. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કહે છે કે હું સ્વરૂપથી જ જ્ઞાન આનંદ સ્વભાવપણે તત્ છું એમ પોતાથી તત્ અને પુણ્ય પાપ આદિ તથા શરીર આદિ અનંતા પરજ્ઞેયોથી અતત છું એવી ભેદ જ્ઞાનની દ્રષ્ટિ ધર્મીને ખીરી ગઈ હોય છે. આ રીતે ધર્મી સત્યાર્થ દ્રષ્ટિ વડે પોતાને જીવતો રાખે છે, અર્થાંત આનંદમય જીવન જીવે છે. પોતાના સ્વભાવ ભાવે આનંદ આનંદ આનંદ, સુખ સુખ સુખ, શાંતિ 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 એમ એ થઈ જાય છે. પરથી અતત્પણું પ્રકાશ તો વિશ્વથી ભિન્ન પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને જ પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને જ પોતાપણે અનુભવતો ધર્મી જીવ પોતાનો નાશ થવા દેતો નથી. આવી વાત છે. અહીંયા 381 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી ચાર લીટીમાં કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાન માત્ર ભાવનું પરથી અતત્પણું અર્થાંત પરરૂપે નહીં હોવાપણું પ્રકાશીને, પ્રકાશીને એટલે એવું માનીને શ્રદ્ધિને અને પછી એમ જ પરિણમીને, જ્ઞાની પોતાના જ્ઞાન માત્ર ભાવનું પરથી અતત્પણું અર્થાંત પરરૂપે નહીં હોવાપણું પ્રકાશીને વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાનપણે પ્રગટ કરીને પોતાને જીવિત રાખે છે, નષ્ટ ભ્રષ્ટ થવા દેતો નથી. આ અનેકાંતનો મહિમા છે. હું પૂર્ણ આનંદ પ્રભુ સ્વરૂપથી તત્ છું, હું પૂર્ણ આનંદ પ્રભુ સ્વરૂપથી તત છું અને પરથી અતત છું, એવો અનેકાંત જીવને જીવાડે છે, આત્માનુભૂતિ પમાડે છે. આગળ 382 પાના પર કહે છે કે જ્ઞાની અતત્ને અતત માને છે. જ્ઞાની અતત્ને અતત માને છે, જ્યારે અજ્ઞાની અતત્ને તત માને છે. જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવથી પણ હું ભિન્ન જુદો છું. શુભાવ છે ને, તીર્થંકર નામ કર્મ બંધાય, તીર્થંકર નામ ગોત્ર બંધાય, એ ભાવ એ શુભાવ છે, એ ભાવ શુભાવ છે. તો એવા શુભભાવથી પણ હું ભિન્ન છું, જુદો છું, એમ જ્ઞાની માને છે. જ્યારે અજ્ઞાની તીર્થંકર ગોત્ર બાંધે એને લઈને કેવળ જ્ઞાન થાય એમ માને છે. તો આ વાત બહુ સમજવા જેવી છે. અજ્ઞાનીને એમ છે કે તીર્થંકર નામ ગોત્ર બંધાય એ જે ભાવ છે એ ભાવથી કેવળ જ્ઞાન થાય, એ ભાવથી કેવળ જ્ઞાન ન થાય. કેવળ જ્ઞાન એ આત્માની દશા છે, એ આત્માની જ્ઞાન દશા છે. અને તીર્થંકર નામ ગોત્ર, એ નામ અને ગોત્ર એ તો કર્મ છે. તીર્થંકર નામ અને તીર્થંકર ગોત્ર એ બધું જે છે એ તો કર્મ છે ને, એ કર્મનું કર્મમાં રહ્યું, કર્મમાં રહ્યું. અને જેણે એવું તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે એ આત્મા પોતે પોતાના પુરુષાર્થ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે કેવળ જ્ઞાનને અને તીર્થંકર નામ ગોત્રને સીધો કાંઈ સંબંધ નથી, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે, જે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે, જે અરિયંત થવાના છે, એ તીર્થંકર નામ ગોત્ર પણ બાંધે. જરૂર નથી કે તીર્થંકર નામ ગોત્ર બાંધે તો જ કેવળ જ્ઞાન થાય, એવું નથી. તીર્થંકર નામ ગોત્ર ન બાંધ્યું હોય તોય કેવળ જ્ઞાન થાય, અને તીર્થંકર નામ ગોત્ર ન બાંધ્યું હોય તોય કેવળ જ્ઞાન થાય એનો અર્થ જ એ છે કે કેવળ જ્ઞાન એનાથી જુદું છે ને. કેવળ જ્ઞાનમાં તો અનંતો પુરુષાર્થ રહ્યો છે, એવો તો મહાપુરુષાર્થ છે. ત્યારે આ તીર્થંકર નામ ગોત્ર છે એ તો સોળ કારણ ભાવના કહે છે, એ તો બધા શુભ ભાવ છે. એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ એને કારણે થાય છે, એ શુભ ભાવ છે. પણ આ વાત જ્યાં સુધી તત્વનો અભ્યાસ કરવામાં ના આવ્યો ને ત્યાં સુધી સમજાય નહીં. કર્મ છે એ આત્માથી જુદા છે એ વાત જેને હજી સમજાઈ નથી ને એને એમ જ છે કે બધું કર્મ છે એ પ્રમાણે છે. કર્મને આત્માને ભેગા કરી નાખે છે. ફિનિક્સમાં પ્રતિષ્ઠા હતી 2009 ની કાલની વાત છે. તો એ વખતે બહાર પ્રોગ્રામ ચાલતો હતો અને પ્રભુના જન્મ કલ્યાણક પછીથી પ્રભુને ત્યાં સ્નાન માટે ઇન્દ્રો લઈ આવે છે અને એ આખો કાર્યક્રમ બહારમાં બેસી બધા કરતા હતા. એ વખતે ગુરુદેવનું પ્રવચન ત્યાં પાછું મૂકવામાં આવ્યું હતું ને એની અંદર એ વાત આવી કે જે ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય એ ભાવ પણ છોડવા લાયક છે. મારી બાજુમાં એક હિન્દી ભાષી ભાઈ બેઠા હતા. મને કે દેખો 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 એ ક્યાં કહે રહે હૈ, ક્યાં કહે રહે, ક્યાં બોલ રહે, ગુરુદેવ પ્રત્યે જરાય ભાવ નહીં, ગુરુદેવની વાત કાંઈ સમજ્યા નહીં. અને આમનામ જ મૂળ પેલા રહ્યા ને દિગંબર હશે, જન્મથી સંપ્રદાય ની બુદ્ધિવાળા, એટલે કાંઈ પણ સમજ્યા વિના એ કે દેખો એ ક્યાં બતાવે, દેખો. હવે એને ત્યાં સુસવાટા મારતો પવન હતો, બરોબર બધું સંભળાતું નતું, ત્યાં એને હું ક્યાં સમજાવવા બેસું. મેં કીધું એ વાત સમજને જેસી હૈ, એટલું તો મેં એને કહ્યું, આપ જૈસે સમજતે હશે નહીં, એસકો સમજના ચાહીએ. ત્યાં તો પછી એ ચાલ્યા ગયા. હવે અહીંયા જુઓ આ વાત ચોખ્ખી સ્પષ્ટ કરી છે. અને એ વાત એમ જ છે કે જે જે કર્મનો બંધ પડ્યો એ કર્મનો બંધ જુદી વસ્તુ છે અને આત્માની દશા એ જુદી વસ્તુ છે. કેવળ જ્ઞાન એ તો પર્યાય છે અને એવી પર્યાય આત્માની પર્યાય જે થાય એમાં કર્મ શું કરે, કર્મને કારણે થાય છે, એને કારણે નથી થતું. છતાં જેણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે એને એવા જ કર્મના ઉદય હોય છે, એવા કર્મના ઉદય હોય છે અને એને કેવળ જ્ઞાન તો થવાનું જ છે. એણે જે કર્યું છે એ તો એના પુરુષાર્થ દ્વારા કર્યું છે. એ વાત અહીંયા કરી છે કે એ ભાવથી પણ આત્મા જુદો છે. એટલે અજ્ઞાનીને આ ખબર નથી એટલે એ શું માને છે કે તીર્થંકર ગોત્ર બાંધે એને લઈને કેવળ જ્ઞાન થાય એમ એ માને છે. એને કાંઈ અજ્ઞાની અંદર તો તીર્થંકર ગોત્ર બંધાતું નથી, એને તો બંધાતું નથી, પણ એ બીજા વિશે એમ માને છે. જેને તીર્થંકર ગોત્ર બંધાય છે તે જ્ઞાની છે. એવા જ્ઞાનીને તીર્થંકર ગોત્ર બંધાય છે તો તે જ્ઞાની તેને પોતાનું માનતા નથી. જેમને તીર્થંકર ગોત્ર બંધાયું છે એવા સૈનિક મહારાજા કે કૃષ્ણ ભગવાન એને એ પોતાનું માનતા નથી. એટલે એ કાર્ય થયું છે, એ શુભભાવ છે, તો એ શુભભાવ પોતાથી જુદો છે અને એ શુભભાવને પોતારૂપ માનતા નથી. કેમ કે શ્રેણીક રાજા સમ્યક દ્રષ્ટિ હતા અને મહાવીર સ્વામી ભગવાનના સમોત્રણમાં તેમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું, પણ તે તીર્થંકર ગોત્ર અને જે ભાવથી તે બંધાયું તે શુભભાવ મારી ચીજ છે એમ તે માનતા ન હતા. કોઈ જ્ઞાની પુરુષ શુભભાવને પોતાની ચીજ માનતા નથી. શુભભાવ શુભભાવમાં રહ્યો એ આશ્રવ અને બંધનું કારણ છે અને એ દ્વારા મારા આત્માને કાંઈ લાભ થતો નથી. શુભભાવ છે એના કારણે જે બંધ પડે, પુણ્યનો બંધ પડે અને પુણ્યના બંધને કારણે સામગ્રી પ્રાપ્ત થાય, એવા સંયોગો પ્રાપ્ત થાય, પણ સંયોગો કે સામગ્રી આત્માને જ્ઞાન કરાવતા નથી. આપણને અત્યારે જુઓ ને, સંયોગો અને સામગ્રી બધાને જ પ્રાપ્ત છે ને. કેલેમાં ગુરુદેવની જન્મજયંતિ ઉજવાઈ ત્યારે ગુરુદેવની આ 9000 પ્રવચનોની સીડી $15 આપી અને લોકોએ બધાએ લીધી. જેમણે જેમણે લીધી છે એમને અત્યારે હું પૂછું છું કે 9000માંથી 900 પ્રવચન એ સાંભળ્યા છે? સામગ્રી તો પડી જ છે ને, બધાની પાસે છે. અમેરિકામાં જઈએ છીએ, બધાને ઘેરે જવાનું મારે થાય છે તો મને ખબર છે બધાની લાઇબ્રેરીમાં કેટલા બધા પુસ્તકો, કેટલી સીડી, કેટલી કેસેટ, કેટલું બધું પડ્યું છે, કેટલી બધી અનુકૂળતાઓ છે, કેટલું જબરદસ્ત ઇન્ટરનેટ છે કે જે દ્વારા એ કેટલી બધી વેબસાઇટ ઉપર જઈને કેટલું બધું એ ડાઉનલોડ કરી શકે, બધું છે. અને સમય પણ છે, રિટાયર થયા છે, છતાં પણ કેટલા લોકો એવા અનુકૂળ સંયોગો અને સામગ્રીનો ઉપયોગ કરીને જ્ઞાન પામે છે. સામગ્રી પુણ્યના ઉદયને કારણે પ્રાપ્ત થાય, પણ એથી કાંઈ ધર્મ પામી જઈએ એમ બનતું નથી ભાઈ. એ વસ્તુ જુદી છે, એને ધર્મ સાથે કાંઈ સંબંધ નથી. નકામાના લોકો શુભભાવ દ્વારા પુણ્ય થશે તો પછી આપણે ધર્મ કરશું એવું માની બેસી રહ્યા છે. અરે ભાઈ, અત્યારે જ તને પુણ્યનો ઉદય ખૂબ વર્તે છે, ત્યારે શેની તારે ખામી છે? આનાથી વધારે વિશેષ તારે કેવો પુણ્યનો ઉદય જોઈએ કે તું ધર્મ કરે? એક કહેવત છે ને વ્યવહારમાં કે નાચવું નહીં એટલે આંગણું વાંકવું. તારે ધર્મ નથી કરવો એટલે હવે તું એમ હજી ઈચ્છી રહ્યો છે કે એવા એવું પુણ્ય કરીએ અને પછી સંયોગ એવા પ્રાપ્ત થાય ત્યારે હું ધર્મ કરીશ. આનાથી વધારે તને સારા કયા સંયોગો મળશે ભાઈ? આ મનુષ્ય દેહ મળ્યો છે, આટલી સમજ મળી છે, આટલી બુદ્ધિ મળી છે, આટલી સામગ્રી મળી છે, આટલી સુવિધાઓ મળી છે, તે છતાંય જો તારે ધર્મ નથી કરવો, સ્વરૂપમાં નથી જવું, તો પછી હવે તને કોણ ધર્મ કમાડશે? તું શેની રાહ જોઈ રહ્યો છે? અહીંયા કહે છે કે જે ભાવથી તે બંધાયું, એ તીર્થંકર નામ ગોત્ર જે ભાવથી બંધાયું એ ભાવ પણ મારી ચીજ નહીં એમ એ શ્રેણીક મહારાજા અને બધા જ જ્ઞાની પુરુષો જેમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે એ માનતા હતા. કેમ કે જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય એ તો શુભ રાગ છે, અને તે રાગથી શું કેવળ જ્ઞાન થાય? રાગથી કેવળ જ્ઞાન થાય? તોય હજી ઘણાને આ વાત ભલે ઉતરતી નથી એટલે પ્રશ્ન કર્યો. કે છે કે પુણ્ય ફલા અર્હંતા એમ આવે છે ને, એમ કે અર્હંતપણું પુણ્યનું ફળ છે એમ શાસ્ત્રમાં આવે છે ને. શાસ્ત્ર ને તો તું સમજ શું કઈ અપેક્ષા એ વાત છે. ગુરુદેવ કહે છે કે એ તો બાહ્ય સામગ્રીની વાત છે ભાઈ. અર્હંત પરમાત્માને બહારમાં સમોષણની રચના થાય, અરે જન્મ થાય ત્યાં જ બધે બ્લૂમ્સ થઈ જાય, એમનો જન્મ થાય ત્યાં જ એના નિમિત્તે નરકના જીવોને પણ સાતા પહોંચે છે. તો સાતા પહોંચે છે એ તો એમને પહોંચવાની છે ને પહોંચે છે. ભગવાનનો જન્મ થયો એ તો નિમિત્ત છે. કોણ સમજાવે આ બધું? પણ એમને 34 પ્રકારના અતિશયો હોય છે ને, એની અહીંયા તો વાત છે કે અરિહંત પરમાત્માને બહારમાં સમોસરણની રચના થાય, દિવ્ય ધની છૂટે ઇત્યાદિ પુણ્યના ફળ રૂપે છે. બાકી કેવળ જ્ઞાન થયું એ કાંઈ પુણ્યનું ફળ નથી. પુણ્યને પરપદાર્થથી આત્માને લાભ થાય એમ જે માને છે તે અતત્ને તત માને છે. પુણ્ય અને પરપદાર્થ એનાથી આત્માને લાભ થાય એમ જે માને છે તે અતત્ને તત માને છે. પુણ્યથી કે પરપદાર્થથી આત્માને લાભ થાય જ નહીં, એ બધું એના રૂપ નથી, એ અતત છે. એ અતત્ને તત માને એ તો મિથ્યાત્વ થયું. ધર્મી પુરુષ અતત એવા નિમિત્તથી કે વ્યવહારથી રાગથી પોતાને આત્મલાભ થાય એમ કદી માનતા નથી. આ પ્રમાણે અહીંયા કહે છે કે પોતાના આત્માને વિશ્વથી ભિન્ન દેખાડતો આ બધા સાથે અતત્પણું એ પ્રસિદ્ધ કરતો, અર્થાંત અંતરદ્રષ્ટિ વડે પોતાને વિશ્વથી ભિન્ન રાખતો, અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતું નથી, જીવિત રાખે છે. અને આથી વિરુદ્ધ જે શુભભાવથી પરંપરા મુક્તિ થવી માને છે, શુભભાવથી પરંપરાએ મુક્તિ થઈ એવું માને છે, શરીરની ક્રિયાથી ધર્મ થવાનું માને છે. શરીરની ક્રિયાથી ધર્મ થવાનું માને ને એને માટે દઈને તો ઝઘડે પાછા કે આ ક્રિયા તમે આમ કરીને, આ તમે આમ કરીને આમ ન કરાય. અહીંયા અમારી બાજુમાં જૈન મંદિર છે, ચેતામર મંદિર છે, એમાં એક કાકા બે કલાક ગાળે છે, પણ બે કલાકમાં એ શું કરે છે ખબર નથી. બીજાઓને બધાને કહેતા આમ નહીં કરો, આમ કરો, આમ નહીં કરો, આમ કરો. પૂજારી શીખે બધાને એ તતડાવીને વાતો કરે છે, સુખા આમ ના નખાય, આમ જ કરાય, આમ ન થવું, આમ તેમ બે કલાક એવા જ ગાળીને આવે છે. કેટલી બે મુઠી, એક મુઠી બે મુઠી આપણે ચોખા થઈ એમ નહીં, પણ એ તો ખોબલા ભરીને, ત્રણ ચાર ખોબલા ભરીને ચોખા ચડાવે છે. એમની માન્યતા એવી છે કે જેટલા વધારે ચોખા ચડાવીએ એટલો વધારે ધર્મ થાય. ક્રિયામાં ધર્મ, કોઈ ભાવ ન મળે. અક્ષત છે ને કે જેટલું અક્ષત ચડાવો અક્ષત પદ મળે એને. શરીરની ક્રિયાથી ધર્મ થવાનું માને છે. અને બીજું એવું પણ માને છે કે કર્મથી વિકાર થાય એમ પણ માને છે. અરે ભાઈ, કર્મના ઉદયો કર્મના ઉદયમાં રહ્યા, એનાથી વિકાર તને ક્યાંથી થાય? તું ભગવાન આત્મા ચેતન, એનાથી જુદો, એ તને કાંઈ કરતા નથી. એટલે કર્મથી વિકાર થાય એમ માને છે. એ બધા જે છે એ પરથી તત્પણું માની રહ્યા છે, એ બધા પરથી તત્પણું માની રહ્યા છે. વાસ્તવમાં શું છે કે પરથી તો અતત્પણું છે, પરથી હું અતત્ છું એમ એ લોકો માનતા નથી. પરથી અતત્પણાને માનવું જોઈએ, અને એ રીતે પરથી તત્પણું માનીને એ પોતાનો નાશ કરે છે. આ રીતે આ તત્ અને અતત્ના બે બોલ પૂરા થયા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સમયસારજીની સ્તુતિ બોલીએ.
સંસારી જીવના પાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવ હાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંડ સંજીવની સમય પ્રાવૃત તણે વાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ શ્રી વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રૂચિયાળ સે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી